એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે પ્રમોદકુમાર પટેલના પુસ્તક તત્વ સંદર્ભમાંથી એક બહુ જ રસપ્રદ લેખ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, લેખ મૂળ અંગ્રેજી કવિ સ્ટીફન સ્પેન્ડરનો છે
અને પ્રમોદકુમાર પટેલે એનો સરસ અનુવાદ કર્યો છે. કવિતાની રચના પ્રક્રિયા
બરાબર,
તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. સ્પેન્ડર અહીં મતલબ કવિતા બને કેવી રીતે એની અંદરની વાત કરે છે.
હા, કવિના મનમાં શું ચાલે છે, કઈ પ્રોસેસમાંથી એ પસાર થાય છે, એ બધી વાત.
સર્જનની એ પળો કેવી હોય.
હા બરાબર. સ્પેન્ડર અહીં મુખ્યત્વે તો પોતાના અંગત અનુભવો જ કહે છે અને એ સ્પષ્ટ પણ કરે છે શરૂઆતમાં જ.
શું સ્પષ્ટ કરે છે?
કે ભાઈ, દરેક કવિનો રસ્તો અલગ હોઈ શકે, એમની પ્રોસેસ જુદી હોઈ શકે.
એ તો સાચી વાત.
પણ તેમ છતાં અમુક બાબતો છે જે કદાચ બધાને લાગુ પડે, જેમ કે ધ્યાન, સ્મૃતિ, પ્રેરણા, શ્રદ્ધા.
એટલે આ બધું સમજવાથી કવિતાને અને કવિને વધુ સારી રીતે સમજી શકાય.
ચોક્કસ. આજનો આપણો હેતુ એ જ છે કે સ્પેન્ડરના વિચારોના મૂળ તત્વોને પકડવાનો પ્રયાસ કરીએ.
સ્પેન્ડર શરૂઆત જ થોડા સંકોચ સાથે કરે છે, નહીં? જણે ક્ષમા માંગતા હોય એમ.
હા, એમને એમ છે કે મારા અનુભવોને હું કોઈ નિયમ તરીકે ન ખપાવી દઉં.
પણ સાથે એમ પણ માને છે કે એક કવિનો અનુભવ બીજાને કામ આવી શકે.
બરાબર. એ નમ્રતા રાખીને પછી મુદ્દા પર આવે છે. કહે છે કે કવિતા લખવી એ કંઈ સામાન્ય કામ નથી. એના માટે ખાસ પ્રકારની ધ્યાનમગ્નતા જોઈએ, એકદમ ફોકસ્ડ રહેવું પડે.
અને પેલી ઇન્દ્રિયોની વાત?
હા, કવિની ઇન્દ્રિયો જોવાની, સાંભળવાની, કલ્પના કરવાની, યાદ રાખવાની, આ બધી બહુ કેળવાયેલી હોવી જોઈએ, સજાગ.
અને માત્ર શબ્દો નહીં પણ પેલું કલ્પનોથી વિચારવાની વાત.
બરાબર. ચિત્રો દ્વારા, ઇમેજીસ દ્વારા વિચારવું. અને સૌથી અગત્યનું, ભાષા પર પકડ, જબરદસ્ત પકડ.
જેમ ચિત્રકારને રંગો પર હોય
કે સંગીતકારને સૂર પર, બસ એવી જ. એટલે જ કદાચ કવિઓ થોડા વિચિત્ર લાગે સમાજથી અલગ.
હા, એ પોતાની સર્જન પ્રક્રિયા માટે જરૂરી સ્થિતિમાં રહેવા ટેવાયેલા હોય એટલે.
હા, એવું બની શકે. અને સ્પેન્ડરનો બીજો હેતુ પેલી ઉપરછલ્લી માન્યતાઓ દૂર કરવાનો પણ છે.
જેવી કે?
જેમ કે મુક્તપદ્ય એટલે ગમે તેમ લખી નાખવું, કે અતિવાસ્તવવાદ એટલે બસ તર્ક વગરનું કશુંક.
સ્પેન્ડર કહેવા માંગે છે કે ભાઈ, આની પાછળ એક આખી પ્રોસેસ છે, મહેનત છે.
બરાબર. એમ જ શબ્દો ગોઠવી દેવાથી કવિતા નથી થતી.
તો પેલી ધ્યાનમગ્નતા પર પાછા આવીએ. સ્પેન્ડર કહે છે કે સર્જનનો મૂળ સવાલ જ એ છે, ધ્યાનમગ્ન કેવી રીતે થવું.
હા, પણ આ ધ્યાન પેલું ગણિતના દાખલા જેવું નથી, સીધી લીટીનું નહીં.
તો
કેવું? એમણે બહુ સરસ ઉપમા આપી છે છોડની.
ઓ હા.
જેમ છોડ એક જ સમયે ઉપર પ્રકાશ તરફ અને નીચે ભેજ તરફ એમ બધી દિશામાં વિકસે ને, એમ કવિ પણ પોતાના મૂળ વિચારના બધા જ પાસાઓ, બધા અર્થો, શક્યતાઓ તરફ એક સાથે ધ્યાન આપવાનો પ્રયાસ કરે છે.
એટલે બહુ પરિમાણીય ધ્યાન થયું કહેવાય.
ચોક્કસ. અને અહીં પેલી વિચિત્ર લાગતી આદતોની વાત આવે છે.
હા, શિલરનું સડેલું સફરજન,
વોલ્ટરડી માલમેરની સિગારેટ, ઓડેનની ચા.
અને સ્પેન્ડર પોતે કોફી અને સિગારેટની વાત કરે છે. આ શું છે?
જો, સ્પેન્ડર બહુ સરસ ખુલ્લાસો કરે છે. આ વસ્તુઓ પોતે કંઈ પ્રેરણા નથી આપતી.
તો પછી?
પણ એ ધ્યાન ટકાવી રાખવામાં મદદ કરે છે, એકાગ્રતા સાધવામાં.
કઈ રીતે?
એના બે કારણો સ્પેન્ડર જુએ છે. એક તો આ ગંધ કે સ્વાદ જેવી ઇન્દ્રિય પર ધ્યાન રહે ને, એટલે બહારના અવાજ, વિક્ષેપ ઓછા નડે.
ઓકે.
શરીરનું ધ્યાન બીજે રોકાયેલું રહે.
હા.
અને બીજો તર્ક એવો છે કે ધ્યાન ધરવું એ લગભગ આધ્યાત્મિક અનુભવ જેવું છે. શરીરનું ભાન ઓછું થાય. એટલે ભૌતિક જગત સાથે કનેક્શન રાખવા માટે એક એન્કર તરીકે આવી ટેવ કામ લાગે.
આ બતાવે છે કે કવિતા લખવી એ શોખ કરતા વધુ આંતરિક મજબૂરી જેવું છે.
બિલકુલ. અને આ પ્રક્રિયા હંમેશા કંઈ સુખદ નથી હોતી. કવિ સતત મૂંઝવણમાં હોય
કે હું જે કરું છું એ બરાબર છે કે નહીં.
હા, કે મારી શક્તિ વેડફાઈ તો નથી રહી ને. અને ઘણીવાર એમ લાગે કે ભાષા જ ઓછી પડે છે, જે કહેવું છે એ વ્યક્ત નથી થતું.
માધ્યમની મર્યાદા નડે,
સતત એની સાથે સંઘર્ષ ચાલતો હોય.
સ્પેન્ડર ધ્યાનના બે પ્રકારની વાત પણ કરે છે.
હા, મોઝાર્ટ જેવો અને બીથોવન જેવું.
મોઝાર્ટ એટલે?
જેમના મનમાં આખી રચના એક સાથે સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય, પછી બસ ઉતારવાની રહે.
અને બીથોવન?
એ ટુકડે ટુકડે વિચારે, નોંધપોથીમાં નોંધે, વર્ષો સુધી એના પર કામ કરે, ધીમે ધીમે વિકસાવે. પણ સ્પેન્ડરનું કહેવું છે કે બંને રીતે ઉત્તમ સર્જન શક્ય છે, કોઈ એક જ રીત સાચી નથી.
મહત્વનું અંતિમ પરિણામ છે કૃતિનું સૌંદર્ય.
બરાબર, એમાં ભલે આખી જિંદગી જાય.
અને સ્પેન્ડર પોતાને કયા પ્રકારમાં ગણે છે?
બીથોવન પ્રકારમાં. કહે છે કે મારામાં તાત્કાલિક ધ્યાન ઓછું છે, વિચારો ઘણા આવે પણ સ્પષ્ટ રૂપરેખા ન હોય.
એટલે નોંધપોથીનો ભરપૂર ઉપયોગ.
હા, એ વિચારોને, શબ્દોને, પંક્તિઓને પકડી રાખવા, સાચવી રાખવા.
અને એનું એક ઉદાહરણ પણ આપે છે, પેલી સમુદ્ર વિશેની કવિતાનું.
હા, 1944ની નોટબુકમાંથી. કહે છે 100 પાનાની નોંધમાંથી માંડ 6 કવિતા બની.
બાપરે, તો પેલી સમુદ્રવાળી કવિતાનો મૂળ વિચાર શું હતો?
એનું મૂળ દર્શન આવું હતું. નીચે શાંત સમુદ્ર છે અને એમાં ઉપરના કિનારાનું પ્રતિબિંબ પડે છે, ખેતર, વાડ, હોડીઓ.
ઓકે.
અને સમુદ્રના જે નાના તરંગો છે એ સૂર્યપ્રકાશમાં વીણાના તાર જેવા ચમકે છે. અને આ તારની વચ્ચે પેલું પ્રતિબિંબ ઝીલાય છે. સ્પેન્ડર કહે છે કે આમાં પ્રતીકાત્મક અર્થ હોઈ શકે. સમુદ્ર એટલે શાશ્વતી, કિનારો એટલે ક્ષણિક જીવન.
પણ કવિનું કામ અર્થ સમજાવવાનું નથી?
ના, કવિનું કામ તો એ દર્શનને, એ અનુભવને શબ્દોમાં ફરીથી જીવંત કરવાનું છે, પુનઃનિર્મિત કરવાનું છે.
અર્થ તો પછી આપોઆપ નીકળે.
હા, જો દર્શન બરાબર ઝીલાયું હોય તો લય, સંગીત, ભાવમાંથી એ પ્રગટ થાય.
અને પેલી પંક્તિ મોજા સળગતા તાર જેવા લાગે છે, એના કેટલા બધા મુસદ્દા બદલ્યા છે એમણે.
હા, લગભગ 7-8 વાર. એ બતાવે છે કે શબ્દ માટે કેટલી મહેનત કરવી પડે છે. છેવટે પંક્તિ બની, આફ્ટરનૂન ગિલ્ડ્સ ઓલ ધ સાયલેન્ટ વાયર્સ ઇન ટુ અ બર્નિંગ મ્યુઝિક ઓફ ધી આઈઝ.
વાહ, આ ખરેખર કવિના પરિશ્રમની ઝલક છે. એવું નથી કે બસ લખાઈ ગયું.
બિલકુલ, આટલી મહેનત, આટલા ડ્રાફ્ટ્સ, આ બધું જોઈએ એટલે સવાલ થાય કે પેલી પ્રેરણાનું શું, ઇન્સ્પિરેશન.
હા, એ ક્યાં ગઈ? અને અહીં સ્પેન્ડર બહુ જ આમ તો ચોંકાવનારી વાત કરે છે.
શું કહે છે?
કહે છે પ્રેરણા સિવાય બીજું બધું જ પ્રયત્નથી શક્ય છે.
હા, એમનો કહેવાનો મતલબ એમ છે કે પ્રેરણા એ શરૂઆત છે, પહેલો વિચાર, પહેલી પંક્તિ.
અને અંત પણ, એટલે કે જ્યારે રચના સંપૂર્ણ લાગે.
બરાબર, પણ આ બે છેડા વચ્ચેનો જે રસ્તો છે, જે પ્રોસેસ છે, એ મોટે ભાગે મહેનત છે, પરિશ્રમ, સભાન પ્રયત્ન.
પીળું વાલેરીનું વાક્ય ટાંકે છે ને.
હા, ઈશ્વર પહેલી પંક્તિ આપે છે, બાકીની કવિએ શોધવાની.
સ્પેન્ડરના મતે પ્રેરણા કોઈ પંક્તિ, શબ્દ સમૂહ કે ખાલી એક શબ્દ પણ હોઈ શકે.
અથવા ક્યારેક તો માત્ર વિચારનું વાદળ, જેને હજી શબ્દો આપવાના બાકી હોય.
પણ એ નિષ્ક્રિય નથી હોતી.
ના, એ સક્રિય હોય છે. એમાં જાતે વિકસવાની તાકાત હોય છે. એ કવિને દિશા આપે છે.
એના ઉદાહરણો પણ આપે છે. પેલી પંક્તિ, એ લેંગ્વેજ ઓફ ફ્લેશ એન્ડ રોઝિસ.
હા, રુધિર, માંસ અને ગુલાબોની ભાષા. એ ક્યારે સૂજી? પેલા ઇંગ્લેન્ડના ઔદ્યોગિક પ્રદેશમાં.
કોઈક બોલ્યું કે અહીં બધું માણસે બનાવેલું છે.
ત્યારે સ્પેન્ડરને થયું કે આ વિનાશ પણ એક ભાષા છે. પણ કેવી? અનિયંત્રિત, કદરૂપી.
તો આપણે કેવી ભાષા જોઈએ?
અને જવાબમાં પેલી પંક્તિ આવી, જેમાં પ્રકૃતિ અને માનવતાનો સમન્વય હોય.
અને બીજું ઉદાહરણ ક્રોસ શબ્દનું.
હા, દીકરાના જન્મ પછી હોસ્પિટલ જતા વિચાર આવ્યો
કે બાળકને વારસામાં બધું મળે છે, સારું અને ખરાબ, ભૂતકાળ અને ભવિષ્યનું મિલન.
અને એ ક્ષણે એમને બાળકે ક્રોસ જેવો લાગ્યો. આ એક શબ્દમાં આખી પરિસ્થિતિ અને કવિતાનો આકાર દેખાઈ ગયો.
એટલે પ્રેરણા એક બીજ જેવી છે.
બરાબર, જેમાંથી આખું વૃક્ષ ઉગી શકે.
પ્રેરણા પછી આવે છે સ્મૃતિ, મેમરી, પણ સામાન્ય નહીં,
વિલક્ષણ સ્મૃતિ, સ્પેન્ડર કહે છે.
એટલે શું?
એટલે એવી ક્ષમતા કે જેનાથી કવિ ભૂતકાળના અનુભવોને કોઈ ગંધ, સ્પર્શ, દ્રશ્ય, અવાજ, એની મૂળ તાજગી સાથે ફરી જીવી શકે, વર્ષો પછી પણ.
દાંતે અને બિયાટ્રિસ જેવું.
હા, કે વર્ડ્સવર્થના બાળપણના અનુભવો આ તીવ્ર સંવેદનો કાયમ માટે ચિત્તમાં રહી જાય છે.
સ્પેન્ડર પોતાના વિશે કહે છે કે ફોન નંબર યાદ ન રહે, પણ વર્ષો પહેલાનો કોઈ અનુભવ.
હા, જો કોઈ તીવ્ર સંવેદના સાથે જોડાયેલો હોય તો એ પૂરેપૂરો યાદ આવી જાય, જાણે હમણાં જ બન્યો હોય.
જૂની નોટબુકની પંક્તિઓ પણ એમને એ સમયમાં પાછા લઈ જાય છે.
આ ખાલી યાદ કરવો નથી, પુનઃ અનુભવ છે. અને સ્મૃતિને એક કલ્પના સાથે જોડે છે.
કઈ રીતે?
કહે છે કે જેનો અનુભવ જ નથી એની કલ્પના ના થાય. તો કલ્પના એટલે સ્મૃતિમાં રહેલા અનુભવોને નવી રીતે ગોઠવવા,
નવા સંયોજનમાં મૂકવા.
હા, મહાન કવિઓ પાસે પોતાના હુંની બહાર જઈ શકે એવી સ્મૃતિ અને કલ્પના હોય છે. જો કે સ્પેન્ડર પોતાની સ્મૃતિને અહમ કેન્દ્રી કહે છે.
તો આટલી અઘરી અનિશ્ચિત પ્રક્રિયામાં ટકી રહેવા શું જોઈએ? સ્પેન્ડર કહે છે શ્રદ્ધા, ફેથ.
હા, શેક્સપિયરના સોનેટ યાદ કરે છે. કેવી શ્રદ્ધા હતી એમને પોતાની કવિતાની શક્તિમાં.
સ્પેન્ડરને આ શ્રદ્ધા ક્યાંથી મળી?
પેલા 9 વર્ષની ઉંમરના અનુભવમાંથી. વર્ડ્સવર્થની કવિતા સાંભળીને જે કવિતાના કાર્યની પવિત્રતાનું ભાન થયું ત્યાંથી.
એ કવિના કાર્યને સંતના કાર્ય જેવું ગણાવે છે.
હા, કહે છે દુનિયાની મહત્વાકાંક્ષા સત્તા પદ એના કરતા કવિની મહત્વાકાંક્ષા જુદી છે, વધુ આંતરિક.
એ શું છે?
પોતાનો અનુભવ, સંવેદના, સત્યને વફાદારીપૂર્વક વ્યક્ત કરવો અને એ રૂપે સ્વીકૃતિ પામવી.
આમાં છેતરપિંડી ન ચાલે,
લાંબી ન ચાલે. કારણ કે કવિતાનો ગુણ એની સંવેદનશીલતામાં, ભાષામાં, લયમાં દેખાઈ આવે એ કોઈ પદવીથી ન મળે.
એટલે સફળતા, નિષ્ફળતા, ટીકા, પ્રશંસા એ બધું ગૌણ.
ખરી શ્રદ્ધા 3 બાબતમાં. 1, પોતાના કાર્યના આહવાનમાં. 2, પોતાના સત્ય પ્રત્યેની નિષ્ઠામાં.
અને 3,
પોતાનું શ્રેષ્ઠ આપ્યાના સંતોષમાં. અને સાથે પેલી નમ્રતા કે અંતિમ નિર્ણય તો કાળ કરશે.
વિવેચન પ્રત્યે કવિ સંવેદનશીલ હોય, પ્રતિષ્ઠાની ઝંખના રાખે એની પણ વાત કરે છે.
હા, શરૂઆતમાં ટીકાથી દુઃખ થાય, પ્રશંસા પર શંકા થાય, પણ ધીમે ધીમે કવિ સ્વીકારે છે કે બધાને કૃતિ ગમે એ જરૂરી નથી.
સ્પેન્ડર ગીત ગુંજન સોંગની વાત કરે છે. આ શું છે?
આ થોડું સમજાવવું અઘરું છે. સ્પેન્ડર એને હજી ન રચાયેલી કવિતાનું સંગીત કહે છે.
એટલે
જાણે કવિના મનમાં એક આંતરિક લય, એક સંગીત ચાલતું હોય. ક્યારેક અર્ધજાગૃત અવસ્થામાં અર્થ વગરના લયબદ્ધ ધ્વનિ સંભળાય.
લખતી વખતે શબ્દો જાણે ખેંચી જાય.
હા, કોઈ અજાણ્યા લય તરફ. જાણે શબ્દોની અંદર પણ કોઈ સંગીત છે જે કવિતાને ધ્વનિ અને લયનું પરિમાણ આપે છે.
લેખના અંતમાં સ્પેન્ડર કવિ જીવનની મુશ્કેલીઓની વાત કરે છે. માથું દુખવું, ઉજાગરા,
અને સાથે સફળતાના આનંદની પણ. પણ એક ડરની વાત પણ કરે છે, કવિતા લખવાનો ડર.
આ નવાઈ જેવું છે, ડર શા માટે?
કારણ કે સ્પેન્ડર માને છે કે કવિતા લખવી એટલે પોતાની જાત સાથે સીધો મુકાબલો કરવો, પોતાની શક્તિ અને મર્યાદા સાથે.
એમાં કશું છુપાવી ન શકાય.
હા, પોતાની જાતને ઉઘાડી પાડવી પડે, એ ડરામણું હોઈ શકે.
કૃતિ પૂરી થયા પછીની લાગણીઓ પણ રસપ્રદ છે.
શરૂઆતમાં લાગે કે આ શ્રેષ્ઠ છે, પછી એ પણ ભૂતકાળનો એક પ્રયત્ન બની જાય.
પોતાની જૂની પંક્તિ અજાણી લાગે ને ગમી જાય ત્યારે આનંદ થાય.
હા, અને વિવેચનથી દુઃખ થાય, પ્રશંસા પર શંકા રહે.
તો આ બધી વાતોનો સાર શું? સ્પેન્ડરનું વિશ્લેષણ શું કહે છે?
એ સ્પષ્ટ કરે છે કે કવિતા રચવી એ કોઈ સહેલી રોમેન્ટિક પ્રવૃત્તિ નથી.
એ એક ઊંડો વ્યક્તિગત સંઘર્ષ છે,
એકાંતિક પરિશ્રમ છે, જેમાં પેલું ધ્યાન, પ્રેરણા, સ્મૃતિ, શ્રદ્ધા અને ભાષા સાથેની સતત મથામણ,
આ બધું જ સામેલ છે.
અને અંતે સ્પેન્ડર પેલી આશા વ્યક્ત કરે છે.
કઈ?
કે જીવનના વ્યવહારમાં જે કાદવ ચોંટે છે એમાં કદાચ ક્યાંક રેતીના એવા કણ હોય
જે ભવિષ્યમાં કવિતાનું મોતી બની શકે.
હા, અને આ આપણને વિચારતા કરી મૂકે છે.
શું?
કે સ્પેન્ડરની આ આખી રચના પ્રક્રિયા સમજ્યા પછી કવિતાને વાંચવાનો, માણવાનો આપણો અનુભવ બદલાય.
શું આપણે શબ્દો પાછળ રહેલા એ સંઘર્ષને વધુ અનુભવી શકીએ?
એ એક પ્રશ્ન છે.
સ્ટીફન સ્પેન્ડરના વિચારોની આ સફર પ્રમોદ કુમાર પટેલના અનુવાદ દ્વારા અહીં પૂરી થાય છે. આશા છે કે કવિતાની દુનિયાને એક નવા દૃષ્ટિકોણથી જોવામાં આ ચર્ચા ઉપયોગી થઈ હશે.
ચોક્કસ, કવિતા કેવી રીતે બને છે એ જાણવાથી કદાચ એનો જાદુ ઓછો નથી થતો, પણ એની પાછળની કળા અને નિષ્ઠાની કદર વધે છે.
આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.